નમાઝે જુમ્માના સહી હોવા માટે અમુક શરતો છે. એટલે નમાઝે જુમ્મા વાજિબ થવાની જે શરતો હતી તે શરતો આપણે બયાન કરી. હવે બીજા કન્ડિશનો છે કે જે નમાઝે જુમ્મા સહી હોવા માટે છે, જેમાં આગા ફરમાવે છે કે પહેલું, નમાઝે જુમ્મા જમાઅતથી પઢાય ફુરાદા નમાઝે જુમ્મા સહી નથી. જેવી રીતે આપણે આગળ જોઈ ચૂક્યા, સાંભળી ચૂક્યા કે નમાઝે જુમ્મા માટે પાંચ માણસોની ઓછામાં ઓછા સંખ્યાની જરૂર છે. પાંચ મુસલમાનો ભેગા થાય ઇમામ મળીને, ત્યારે નમાઝે જુમ્મા જમાત સાથે અદા થઈ શકે છે. તો એ જ પ્રમાણે એકલો માણસ, એક માણસ કેવી રીતે ફુરાદા નમાઝે જુમ્મા પડી શકે? તો આગા કહી રહ્યા છે કે નમાઝે જુમ્મા જમાઅતથી પઢાય ફુરાદા, એટલે એકલા રહીને એકલા પડીને નમાઝે જુમ્મા સહી નથી. અને ઇમામ જ્યાં સુધી નમાઝે જુમ્માની બીજી રકાતના કયામમાં હોય અને હુકુમાં ન ગયા હોય ત્યાં સુધી જમાઅતમાં જોડાઈ શકાશે અને નમાઝે જુમ્મા સહી ગણાશે. એટલે કે ઇમામે જમાઅત, ઇમામે જુમ્મા જ્યારે નમાઝે જુમ્મા પઢાવી રહ્યા હોય ત્યારે બીજી રકાતમાં જ્યાં સુધી તે કયામમાં ઉભા હોય, સૂરાઓ પડી રહ્યા હોય, એટલે કે બીજી રકાતમાં રૂકુ પછી કુનુત પડાય છે. બીજી નમાઝોની જેમ નથી કે જે કુનુત પડાયા બાદ રૂકુમાં જવાય છે, પણ નમાઝે જુમ્માની અંદર રૂકુ પછી જે બીજું કુનુત પડાય છે. તો અહીં આગા ફરમાવે છે કે જ્યારે ઇમામ કયામમાં હોય, સૂરાઓ પડી રહ્યા હોય, રૂકુમાં દાખલ ન થયા હોય ત્યાં સુધી કોઈ આવે તો તે વખતે નમાઝે જુમામાં સામેલ થઈ શકે છે અને ત્યાં સુધી જમાઅતમાં જોડાઈ શકાશે અને નમાઝે જુમ્મા તેની સહી ગણાશે. પણ જો કોઈ બીજી રકાતના રૂકુમાં જોડાય તો તેની નમાઝે જુમ્મા સહી હોવામાં ઇશ્કાલ છે અને તે માટે અહવત તરક ન કરે, એટલે કે પોતાની નમાઝે જુમાને સહી ન ગણે. એટલે કે જ્યારે નમાઝે જુમાની બીજી રકાત થઈ ગઈ હોય, એટલે કે એના સૂરાઓ પડાઈ ચૂક્યા હોય અને ઇમામે જુમા પેશ નમાઝ રૂકુમાં ઝૂકી ગયા હોય, ત્યારે કોઈ આવીને જો એ નમાઝે જુમ્મામાં જોડાય જ્યારે કે પેશ નમાઝ રૂકુમાં હોય, તો તેની નમાઝે જુમ્મા સહી હોવામાં ઇશ્કાલ છે, મુશ્કેલ છે અને તે માટે આવતને તરક ન કરે, એટલે પ્રેકોશીઓને મૂકે નહીં, એટલે કે પોતાની નમાઝે જુમ્માને સહી ન ગણે. એ નમાઝે જુમ્મા એમ વાલિદ ગણવામાં આવશે, એટલે એની બદલીમાં એને નમાઝે ઝોહર અદા કરવી પડશે. એટલે નમાઝે જુમ્માનો કાનૂન અલગ છે, જે આમ પંજગાના નમાઝ, જે વાજિબ નમાઝોની નમાઝે જમાઅત હોય છે તે મુજબ નથી. જેવી રીતે કે આમ નમાઝે જમાઅતની અંદર જ્યારે ઇમામ રૂકુમાં હોય ત્યારે કોઈ આવે તો એ રૂકુની અંદર દાખલ થઈ શકે છે, બલકે તો ભલામણ પણ કરવામાં આવે છે કે એટલી વાર વાટ જોવે કે કદાચ તે મોરો આવ્યો હોય, ઇમામની ત્રીજી રકાત હોય યા ચોથી રકાત હોય, તો ખાસ કહેવામાં આવે છે, ભલામણ કરવામાં આવે છે કે વાટ જુએ, રાહ જુએ કે ઇમામ રૂકુમાં દાખલ થાય ત્યારે પોતે પોતાની પહેલી રકાત શરૂ કરે. બલકે એટલે સુધી છે કે નમાઝે જમાઅતનો જેને સવાબ જોઈતો હોય, એ નમાઝ ખપતો હોય, તો તે વખતે પણ પોતે નમાઝે જમાઅતની અંદર દાખલ થઈ શકે છે કે જ્યારે ઇમામની આખરી રકાતનો તશહુદ હોય તો પોતે નિયત કરી તકબીરતુલ અહરામ પડી અને તરત બેસી જાય, જો કે એની પહેલી રકાત નથી પણ નમાઝે જમાઅતમાં સામેલ થઈ જશે. તો નમાઝે જમાઅતની અંદર ઇમામની આખરી રકાતનું તશહુદ હોય ત્યારે પણ નિયત કરી તકબીરતુલ અહરામ કરી પોતે બેસી જઈ શકે છે અને પછી ઉભો થઈને પહેલી રકાત પોતે શરૂ કરે. પણ અહીં નમાઝે જુમાનો કાનૂન અલગ છે, એનાથી વિરુદ્ધ છે કે નમાઝે જુમ્માની અંદર ત્યાં સુધી માણસ દાખલ થઈ શકે છે કે જ્યારે ઇમામ બીજી રકાતના સૂરાઓ પડી રહ્યા હોય જ્યાં સુધી કે પોતે રૂકુમાં ઝૂક્યા ન હોય. બીજું, نماز جمعہ تھی پہلا بے خطبہ وہ پڑا ہوا جوئیے. پہلا خطبہ ماں خدا وندے کریم نی حمد انے سنا وخان بعد لوکوں نے تقوی انے پرہیزگاری نی اختیار کروا بارہ نصیحت کروی جوئیے. ત્યાર બાદ કુરાન મજીદ નો કોઈ એક મુખ્તસર સૂરો તિલાવત કરીને બેસવું જોઈએ. એટલે કે નમાઝ જુમ્માની અંદર પહેલા બે ખુતબાઓ છે અને પછી બે રકાત એ નમાઝ જુમ્માની અદા કરવામાં આવે છે. એ નમાઝ ઈદની જેમ નથી કે જ્યાં પહેલા નમાઝ ઈદ પડવામાં આવે છે જેની પર બે રકાત છે અને ખુતબાઓ બાદમાં દેવામાં આવે છે. તો અહીંયા નમાઝે જુમ્માથી પહેલા બે ખુતબાઓ પઢાવવા જોઈએ, જેમાં પહેલા ખુતબામાં અલ્લાહના વખાણ બયાન કરવામાં આવે છે, એની લુઆંશ પડવામાં આવે છે, એની તારીફ કરવામાં આવે છે, અને એ પછી તકવા અને પરહેજગારી એટલે વેરચ્યુ પીએટી અલ્લાહની ક્રેન્ટ એટલે અલ્લાહનો ખોફ અલ્લાહનો ડર એ બયાન કરવામાં આવે, એની નસીહત કરવામાં આવે, અને એ પછી જ્યારે એ પડાઈ જાય એ બયાન થઈ જાય તો કુરાન મજીદનો એક નાનામાં નાનો સૂરો પડી અને પછી ઇમામ બેસી જાય છે. ફરી ઉભા થઈને બીજા ખુતબામાં પરવરદિગારની હમદ અને સના બાદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને ઇમામો અલૈહિસલામ ઉપર સલવાત મોકલવી જોઈએ. એટલે કે પહેલો ખુતબો બયાન કરી એક નાનો સૂરો પડી અને ઇમામને બેસવું જોઈએ અને પછી એ ઉભા થાય બીજો ખુતબો બયાન કરે જેમાં પણ અલ્લાહના હમદ અલ્લાહની લુઆંશ બયાન કરવામાં આવે અને તે બાદ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અને આલે મોહમ્મદ ઇમામો આપણા જે બાર ઇમામો અલૈહિસલામ છે તેમના ઉપર સલવાત મોકલવી જોઈએ. અને અહવતે મુસ્તહબની રૂએ એટલે કે પાર પ્રકોશિયો રોકો માંડે તમામ મોમિનીન માટે ઇસ્તગફાર અને ગુનાહોની બક્ષિશની દુઆ કરવી. એટલે કે એ જ્યારે બયાન થઈ જાય, જ્યારે સલવાત પડાઈ ચૂકે, જ્યારે હમદુસના બયાન થઈ ચૂકે તે પછી પાર પ્રકોશિયો રોકો માંડે બધા મોમિનીન માટે એ ઇમામે જુમા જે ખુતબા આપી રહ્યા છે એના માટે ઇસ્તગફાર કરે, એના માટે ગુનાહોની બક્ષિશ માંગે, એના માટે તૌબા માટે દુઆ કરે. એટલે ખુતબાઓ નમાઝથી પહેલા પડવા લાઝીમ છે. જેવી રીતે હું આગળ કહી ચૂક્યો કે નમાઝ ઈદમાં ઈદની નમાઝ પહેલે અદા થઈ છે અને બાદમાં ખુતબાઓ પડાય છે, પણ અહીં એનાથી વિરુદ્ધ છે. જે નમાઝે જુમા, જુમા પણ એક ઈદનો દિવસ છે, પણ એની નમાઝ એવી રીતે છે કે પહેલા ખુતબાઓ આપવામાં આવે, બે ખુતબાઓ દેવામાં આવે અને પછી જ નમાઝ અદા કરવામાં આવે છે. એટલે ખુતબાઓ નમાઝથી પહેલા પડવા લાઝીમ છે. અગર કોઈ નમાઝને ખુતબાથી પહેલા પડે તો તે સહી નહીં ગણાય. અને ઝોહરનો સમય, ઝોહરનો ટાઈમ દાખલ થાય એથી પહેલા ખુતબાઓ પડી લેવામાં ઇશ્કાલ છે. એટલે કે ઝોહરનો ટાઈમ દાખલ ન થયો હોય તો એની પહેલા નમાઝ જુમાના ખુતબાઓ ન દઈ શકાય. જ્યારે ઝોહરનો સમય દાખલ થઈ જાય એ પછી પહેલા ખુતબાઓ આપવામાં આવે અને એ પછી જ ખુતબાઓ બાદ નમાઝ જુમા અદા કરવામાં આવે. ખુતબા પડવાવાળા માટે લાઝીમ છે કે ઉભા રહીને ખુતબાઓ પડે. અગર કોઈ બેઠા બેઠા ખુતબાઓ પડે તો એ સહી નહીં ગણાય. એટલે ખુતબાઓ દેવા માટે ખુતબો આપનાર પોતે ઉભો રહે. અગર બેઠા બેઠા બેસીને જો ખુતબાઓ આપે તો તે સહી નહીં ગણાય, એ અહેવાલિક છે. અને ખુતબાઓ વચ્ચે બેસવું લાઝીમ અને વાજીબ છે. એટલે પહેલો ખુતબો આપી દે એ પછી થોડું બેસવું અને પછી ઉભા થઈ અને બીજો ખુતબો દેવામાં આવે, પણ એ બેસવાનો સમય, એ બેસવાનો ટૂંકો સમય હોવો જોઈએ, બહુ જ ટૂંકો વખત હોવો જોઈએ. અને લાઝીમ છે કે ખુતબાઓ પઢનાર અને જુમ્માની નમાઝ પઢાવનાર એક જ માણસ હોય. એટલે એવું ન થઈ શકે કે ખુતબો બીજો કોઈ આપે અને નમાઝ બીજો કોઈ પઢાવે. એટલે એક જ માણસ જે ખુતબાઓ આપી રહ્યો હોય એ જ માણસનો હક છે કે નમાઝે જુમા પઢાવે. એટલે કે લાઝીમ છે કે ખુતબાઓ પઢનાર અને નમાઝે જુમા પઢાવનાર એક જ માણસ હોય. પરવરદિગારની હમદો સના એટલે એના વખાણ, એની લુઆંશ અને હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તથા તેમની આલે પાક ઉપર સલવાત અહવતની રૂએ એટલે પાર પ્રેકોશિયો અરબી ભાષામાં હોવી જોઈએ. એ સિવાય જે કાંઈ પડાય તે માટે અરબી ભાષાની શરત કોન્ડિશન નથી. બલકે અગર હાજરીનનો મોટો ભાગ અરબી સમજતો ન હોય તો આ અવશ્ય લાજીમે છે કે બા ફ્રિકોસિયો ઓબ્લિગાટવા કે ખાસ કરી તકવા પરહેજગારી વેરચ્યુ પીએતે ક્રાઇસ્ટ દ જ્યુ એટલે અલ્લાહનો ખોફ અલ્લાહનો ડર ગુનાહોથી બચવું એ બાબતની નસીહત વગેરે હાજરીન લોકોની ભાષામાં બયાન થાય એટલે અલ્લાહના વખાણ અને મોહમ્મદ આલે મોહમ્મદ ઉપરની સલવાત એ અરબીમાં હોય અને એ પછી જે નસીહતના કલામ હોય જે લોકો પોતાની ભાષામાં બોલી રહ્યા હોય જે ભાષા લોકો સમજી રહ્યા હોય એ ભાષાની અંદર નસીહતો થવી જોઈએ અને એ આવતે લાઝીમ એટલે પરપ્રેકોશિયો ઓબ્લિગેટવાર છે. ત્રીજું આગળ ફરમાવે છે કે બે જગ્યાએ જો નમાઝે જુમા પડાતી હોય બે જગ્યાએ જો નમાઝે જુમા પડાતી હોય તો એ બે જગ્યાઓ વચ્ચેનું અંતર એનું ડિસ્ટન્સ બે જગ્યાઓ વચ્ચે એનું ડિસ્ટન્સ એક ફરસત 3 માઇલથી ઓછું ન હોવું જોઈએ એટલે એક 3 માઇલ એક ફરસત એ 60 કિલોમીટર સેન્કશન થાય છે. તો અગર એક જ સમયે એક જ વખતે બે જગ્યાએ નમાઝે જુમા પડાય અને તેમના વચ્ચેનું અંતર એના વચ્ચેનું ડિસ્ટન્સ એક ફરસતથી ઓછું હોય એટલે 60 કિલોમીટર સંખ્યાથી ઓછું ડિસ્ટન્સ હોય તો બંનેની નમાઝ બંને જગ્યાની નમાઝો નમાઝે જુમ્મા બાતિલ ગણાશે અહેવાલી છે એ સહી નથી. અને જો એક જગ્યાએ નમાઝે જુમ્મા વહેલી શરૂ થાય આગા ફરમાવી છે આગળ જતા કે જો એક જગ્યાએ નમાઝે જુમ્મા વહેલી શરૂ થાય અગર તે તકબીરતુલ એહરામ વહેલી થઈ ગઈ હોય તો એ જગ્યાએ નમાઝ સહી ગણાશે અને બીજી જગ્યાએ બાતિલ ગણાશે. એ તો નક્કી જ છે કે બે જગ્યાએ નમાઝો ભલે કાયમ થાય પણ બંને સાથે શરૂ ન થાય. તો જે જગ્યાએ નમાઝે જુમા વહેલી શરૂ થાય પહેલા શરૂ થઈ જાય તકબીરતુલ એહરામ એટલે અલ્લાહુ અકબર ત્યાં કઈ ચૂકવામાં આવ્યું હોય તો એ જગ્યાએ નમાઝ સહી ગણાશે વાલિદ છે અને બીજી જગ્યાએ જે બાદમાં નમાઝ કાયમ થશે નમાઝે જુમા અને એ નમાઝ બાતિલ ગણાશે અહેવાલી સમજવામાં આવશે. ઉપરોક્ત સંજોગમાં એટલે આવી હાલતોમાં અગર નમાઝે જુમ્મા પડી લીધા બાદ આવો સંજોગ પેદા થાય કે બે જગ્યાએ નમાઝે જુમ્મા થઈ અને બે જગ્યાના વચ્ચે ડિસ્ટન્સ 60 કિલોમીટર સેન્કશન 5.5 કિલોમીટરથી ઓછું હતું તો આવા સંજોગમાં આવી હાલતમાં અગર નમાઝે જુમ્મા પડી લીધા બાદ ખબર પડે કે બીજી જગ્યાએ પણ નમાઝે જુમા વહેલી અથવા એ જ ટાઈમે પરાવવામાં આવી છે અને તે બંનેનું વચ્ચેનું અંતર ડિસ્ટન્સ 3 માઇલ એટલે 60 કિલોમીટર સંખ્યાથી ઓછું હોય તો નમાઝે જોહર પડવું એના પછી વાજિબ નહીં થાય. અને જ્યારે એવી ખબર પડે ત્યારે નમાઝે જુમાનો સમય નમાઝે જુમાનો સમય એનો ટાઈમ બાકી હોય કે ન હોય તેમાં કાંઈ ફેર નથી પડતું. એટલે 3 માઇલની અંદર એટલે 5.5 કિલોમીટરની અંદર નમાઝે જુમા બીજી જગ્યાએ ફક્ત એ જ સંજોગમાં એ જ હાલતમાં બાતિલ ગણાશે અહેવાલી થશે. જ્યારે કે નમાઝે જુમા જે પડાઈ રહી હોય પહેલી જગ્યામાં જ્યારે કે નમાઝે જુમા જે પહેલી જગ્યામાં પડાઈ રહી હોય તે સહી અને જણાવેલી શરતોની સાથે હોય અગર તેમ ન હોય તો બીજી નમાઝે જુમાને રૂકાવટ રૂપ નહીં થાય. એ પછી મસઅલો 741 નંબરમાં આગળ ફરમાવે છે કે જ્યારે નમાઝે જુમા તમામ શરતો સાથે કાયમ થાય બધી કન્ડિશનો એકઠી થઈ ગઈ હોય અને નમાઝે જુમા તમામ શરતો સાથે કાયમ થાય અને તેને કાયમ કરનાર એ નમાઝે જુમાને કાયમ કરનાર પોતે ઇમામ અલૈહી સલામ હોય યા તો એમના ખાસ પ્રતિનિધિ હોય ખાસ તેના રિપ્રેઝન્ટા હોય તો તેમાં હાજર રહેવું વાજિબ છે. પણ એ સિવાયના સંજોગમાં હાજર રહેવું વાજિબ નથી. અને પહેલી સુરતમાં જુમાની નમાઝમાં હાજર રહેવું જે વાજિબ ગણાવવામાં આવ્યું છે તેની પણ અમુક શરતો છે એની પણ કોન્ડિશન છે. પહેલું મુકલ્લફ એટલે કે બાલિક માણસ મર્દ હોવો જોઈએ. ઔરતો માટે, સ્ત્રીઓ માટે નમાઝે જુમામાં હાજર રહેવું વાજિબ નથી. બીજું, આઝાદ હોવો જોઈએ એટલે લિબ્ર હોવો જોઈએ, એટલે ગુલામ, એકલાવ, સર્વિતર, જે પોતે લીડર તેની અંદરમાં ન હોય એવા માણસ ઉપર નમાઝે જુમામાં હાજર રહેવું વાજિબ નથી. ત્રીજું, મુસાફર ન હોય એટલે વોયાજર ન હોય. મુસાફર ચાહે નમાઝે કસર પડતો હોય, યા દાખલા તરીકે 10 દિવસ યા એકથી વધુ રોકાવાને કારણે પૂરી નમાઝ પડતો હોય, તેના ઉપર જુમામાં હાજર રહેવું વાજિબ નથી. ચોથું, બીમાર ન હોય અને આંગળો પણ ન હોય, એટલે કે બીમાર અને આંગળા માણસ ઉપર નમાઝે જુમામાં હાજરી વાજિબ નથી. પાંચમું, બુઢો ઝઈફ ન હોય એટલે બુઢા ઉપર નમાઝે જુમામાં હાજરી વાજિબ નથી. છઠ્ઠું, જ્યાં નમાઝે જુમા પડાવવાની હોય એ જગ્યા 2 ફરસદ 6 માઇલથી વધુ દૂર ન હોય, એટલે કે જ્યાં નમાઝે જુમા પડાવવાની હોય એ જગ્યા 2 ફરસદ 6 માઇલ એટલે 11 કિલોમીટરથી વધુ છેટ્ટી ન હોય, વધુ દૂર ન હોય. અલબત્ત અગર કોઈ માણસ બિલકુલ 2 ફરસકના અંતરે, બિલકુલ 11 કિલોમીટરના ડિસ્ટન્સે હોય તો તેના માટે હાજર રહેવું વાજિબ થશે. એવી જ રીતે જે માણસ માટે જુમામાં હાજરી આપવી તકલીફરૂપ હોય, જેમ કે સખત વરસાદ વરસી રહ્યો હોય કે ઠંડી પડી રહી હોય, તો એ કારણે ન આવી શકે તો તેના માટે હાજરી આપવી વાજિબ નહીં થાય.